నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां जीव अजीव अधिकार में गाथा 62 एमां पूज्य गुरुदेवे भावार्थ पर जे प्रवचन आप्युं छे एमांना केटलाक अंश लईए. એ અંશને લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ તો 62મી ગાથામાં જે વાત આવી છે તે શું છે. 62મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે જીવનું વર્ણ આદિક સાથે તાદાત્મ્ય છે એવો જેનો મિથ્યા અભિપ્રાય વર્તે છે એને કહે છે કે એ એવો અભિપ્રાય રાખતા દોષ આવે છે. અને દોષ શું આવે છે તો એમ કહ્યું કે જો તમે વર્ણાદિ જે ભાવો છે જે પૂદગળના છે એને તમે જીવ સાથે તાદાત્મ્યપણું માનશો તો પછી એમાં જીવ અને અજીવ વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં, જીવ અને અજીવ વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં. એટલે વર્ણાદિક ભાવો પૂદગળના છે અને જીવના પણ છે જો એમ માની લેવામાં આવે તો જીવ ને અજીવ બંને એક થઈ જાય, બે વચ્ચે કોઈ ભેદ રહે નહીં. અને આમ થતા તો પછી પૂદગળ જે છે અજીવ એ જ જીવ થઈ જાય અને જીવનો પછી અભાવ થાય. એટલે જીવ વડે જો એવું અંગીકાર કરવામાં આવે તો પછી જીવ પૂતગળના અવિશેષનો પ્રસંગ આવે એવા શબ્દ મૂક્યા છે. એટલે બે વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં, કોઈ વિશેષપણું રહેશે નહીં. જીવનું વિશેષપણું એના ચૈતન્ય ગુણને કારણે છે અને પૂતગળનું વિશેષપણું એના મૂર્તિકપણાને કારણે છે કે જે બીજા 5 દ્રવ્યની અંદર એવું મૂર્તિકપણું નથી. અને એના જે મુખ્ય 4 ગુણ કહેવામાં આવ્યા કે એને વર્ણ છે, એને સ્પર્શ છે, એને ગંધ છે, એને સ્વાદ છે, તો એ બધું એનું વિશેષપણું છે. હવે એને જ જો અહીંયા જીવનું પણ માની લેવામાં આવે તો પછી કોઈ વિશેષપણું એનું રહેતું નથી, બે દ્રવ્યમાં એ વસ્તુ સામાન્ય થઈ જશે. અને એમ થતાં પછી પૂદગળોથી ભિન્ન જીવદ્રવ્ય નહીં રહે અને એમ કરતાં તો જીવનો અભાવ થાય છે. એટલે એ વાત ઉપર આપણે સ્વાધ્યાય કર્યા, ટીકા પણ કરી, એનું ભાવાર્થ પણ સમજ્યા અને ગુરુદેવે જે ટીકામાંથી પ્રવચન રૂપે જે વાતો આપણને કહી એ પણ આપણે કરી. હવે ગુરુદેવે ભાવાર્થ ઉપર જે પ્રવચન આપ્યું છે એમાંથી કેટલાક અંશો મહત્વના છે એ આપણે લઈએ. આખો ભાવાર્થ ગુરુદેવે જે રીતે કહ્યો છે એ આખો જ મહત્વનો છે. એટલે બધાને ખાસ વાંચી જવા વિનંતી છે. આપણે જેટલું લઈ શકાય તેટલો ભાવ અહીંયા લઈએ છીએ. હવે આ ભાવાર્થ ઉપર જઈએ એ પહેલા જે ટીકા ઉપર પ્રવચન આપ્યું છે એમાંથી કેટલાક પ્રશ્ન લઈએ અને એનો પણ વિચાર સાથે સાથે આપણે કરીએ. તો અહીંયા એક પ્રશ્ન 159 પાના ઉપર આપ્યો છે એ લઈએ છીએ. અહીંયા પ્રશ્ન આપ્યો છે કે પરંતુ આવો ધર્મ પામવાનું સાધન શું, ભક્તિ આદિ કરીએ તે સાધન ખરું કે નહીં. જ્યારે ગુરુદેવે એમ કહ્યું કે જે આત્માએ એવો અભિપ્રાય રાખ્યો છે કે મારી આત્માની સાથે રાગની ઉત્પત્તિ અને રાગનો વ્યય થાય છે તેણે પૂદગલને જ આત્મા માન્યો છે અને પૂદગલથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપને એણે માન્યું જ નથી. અને બીજી રીતે પણ વાત બધી કરી કે આ જે રાગાદી ભાવો છે એને પૂદગલ સાથેનો સંબંધ છે એના
આવિર્ભાવ તિરોભાવ જે કંઈ બધું જે છે એટલે એવી દરિયાઓ થવી એ બધી ભૂતગળની છે અને એનાથી ભગવાન આત્મા ભિન્ન છે અને એનું જે શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એની તરફ દ્રષ્ટિ કરતા જે નિર્મળ પર્યાય થાય છે તે સમ્યક દર્શનની પર્યાય છે અને એમાં લીનતા કરતા જે ચારિત્ર થાય છે તે સમ્યક ચારિત્ર છે અને એ જ ધર્મ છે. આ બધી વાત કરી ત્યારે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ બરાબર ગુરુદેવ આપની વાત તો બરાબર સમજાય છે પણ એવો ધર્મ પામવા માટેનું કોઈ સાધન ખરું, ભક્તિ આદિ કરીએ તે સાધન ખરું કે નહીં? ગુરુદેવે એના ઉત્તર રૂપે અહીંયા કહ્યું કે અરે ભગવાન, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ તો રાગ છે, એ પણ શુભ ભાવ છે અને શુભ રાગ છે. અને રાગની ઉત્પત્તિ, કોઈ પણ રાગ હોય એની ઉત્પત્તિ અને એનો વ્યય, એનો સંબંધ કોની સાથે છે? એ રાગની ઉત્પત્તિ અને રાગનો વ્યય એ પર્યાયો બંને, એક પર્યાય જે ઉત્પન્ન થઈ તે અને પછી એ પર્યાય નાશ પામીને બીજી ફરી પાછી ઉત્પન્ન થાય તે, એટલે એક જ પર્યાય છે એનો ઉત્પાદ અને એનો વ્યય, એ રાગની પર્યાયની ઉત્પત્તિ અને એનો વ્યય અને એના પછી નવી પર્યાય થાય, પછી પાછો એનો નાશ થાય, એના પછી નવી થાય, અને એમ એ રાગ ચાલ્યા કરે તો એવી અસંખ્ય પર્યાયો થોડી ક્ષણોની અંદર જ થઈ જાય છે. તો એ બધી પર્યાય એનો સંબંધ ભૂતગળ સાથે છે, એનો સંબંધ ભૂતગળ સાથે છે. આપણે પાંચ મિનિટ માટે પણ એવો શુભભાવ કરીએ તો એ બધો સંબંધ એ નિશ્ચયથી તો ભૂતગળ સાથેનો સંબંધ છે, આત્મા સાથેનો સંબંધ નથી. કેમ આત્મા સાથેનો સંબંધ નથી? કેમ કે આત્મા સાથેનો જો સંબંધ હોય તો જ્યારે આત્માનો અનુભવ કરવામાં આવે, અનુભૂતિ કરવામાં આવે, ત્યારે એમાં પણ એ શુભ ભાવ, શુભ રાગ દેખાવો જોઈએ, શુભ રાગનો અનુભવ થવો જોઈએ. પણ આત્માનો અનુભવ કરતા એમાં એ શુભ રાગ અનુભવમાં આવતો નથી. એટલે એ વાત સમજાવીને કહ્યું કે ભાઈ, એનો સંબંધ એ રાગના ઉત્પત્તિ અને વ્યય એના સંબંધો કોની સાથે છે? એ નિશ્ચયથી પુત્ગળ સાથે છે. તેથી જો ભક્તિ આદિના રાગને જ તું સાધન માનીશ, ભક્તિ, શુભ ભાવ, પૂજા, વિનય, આ બધો શુભ ભાવ છે, એ ભક્તિ આદિના રાગને જો તું સાધન માનીશ તો પૂતગળને જ તું જીવ માને છે એમ ઠરશે, અથવા તો તું શુભ ભાવમાં જ રહીશ, આત્મામાં જઈ શકીશ નહીં એમ પરિણામ આવશે. તેથી ભક્તિ આદિના રાગને છોડીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવું. ગુરુદેવ કહે છે કે ભક્તિ આદિના રાગને જો તું સાધન માનીશ તો પૂતગળને જ તું જીવ માને છે, આત્મા માને એમ થયું, અને એમ થતા શું થશે? મિથ્યાત્વ થશે. એટલે જો તું એમ માનતો હોય કે આ બધા શુભ રાગ દ્વારા ધર્મ થાય છે, આત્મામાં જવાય છે, તો એ શુભ રાગને તે જીવના માન્યા જે નિશ્ચયથી જીવના નથી એમ થયું. એટલે અહીંયા જે વાત 62મી ગાથામાં કરવામાં આવી એ પ્રમાણે તે જે ભાવો પૂતગળના છે એને જીવના માન્યા અને એમ કરતા જીવનો અભાવ થાય છે. એમાં નીચેના પેરેગ્રાફમાં પણ જે વાત કરી છે એ આપણે જરા ફરીથી લઈએ કે એક બાજુ એમ કહે છે કે પુણ્ય પાપ આદિ ભાવ જીવની પર્યાયમાં થાય છે અને જીવ તેનો કરતા ભોગતા છે, એ તો પર્યાયનું જ્ઞાન કરાવવા જ્ઞાનની અપેક્ષાએ કથન છે. જ્યારે અહીં દ્રષ્ટિની અપેક્ષાએ એમ કહે છે કે રાગ દ્વેષાદિની ઉત્પત્તિ અને વ્યય પૂતગળની સાથે સંબંધ રાખે છે. આનો આપણે વિસ્તાર ગઈકાલે કર્યો છે. એટલે અહીંયા જે કથન કહેવામાં આવ્યું એને જેમ છે તેમ સમજવું જોઈએ. દ્રષ્ટિનો વિષય દર્શાવવામાં આવ્યો હોય ત્યાં એમ કહેવામાં આવે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે, અને જ્યારે રાગાદિ શું છે એનું જ્ઞાન કરાવ્યું હોય કે નિમિત્તાદિ શું છે એનું જ્ઞાન કરાવ્યું હોય તો ત્યાં એ જ્ઞાન પ્રધાન કથન છે એમ સમજવું જોઈએ. આ બધી વાતો આપણે લીધી છે. હવે પાછળ 160માં પાના ઉપર એક બીજો પ્રશ્ન છે, એ પ્રશ્ન લઈએ કે આ પંચમ કાળમાં શુભ ભાવ જ હોય છે, તેથી વ્રત, તપ, ભક્તિ આદિ કરવા તે ધર્મ છે? પંચમ કાળ, પાંચમો આરો, ભગવાન હવે થવાના નથી. ભગવાન મહાવીર સ્વામી પછી હવે અહીંયા ભરત ક્ષેત્રને વિશે આ કાળમાં હવે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન થવાના નથી. એટલે એવો આ પંચમ કાળ છે કે જેમાં સાક્ષાત પરમેશ્વરની ઉપસ્થિતિ નહીં હોય, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન હોય નહીં, અને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન પણ હોય નહીં. એટલે એવા શ્રુત કેવળી પણ હોય નહીં કે જેમને એવું જ્ઞાન હોય, એવા ગણધર પણ હોય નહીં, કોઈ હોય નહીં. એટલે એવો આ વિષમ કાળ છે, એવો આ વિષમ કાળ છે. બીજી રીતે જોઈએ તો જીવોની એટલી બુદ્ધિ પણ હોય નહીં, જીવોની એટલી બુદ્ધિ સમજ પ્રમાણે અને યાદશક્તિ પ્રમાણે અને એટલી સરળતા કે એક વખત વાત સમજાય એટલે પછી એને સ્વીકારી અને પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય એ પણ જોવા મળે નહીં. એટલે એવું બધું પંચમકાળમાં જ્યારે હોય ત્યારે શું હોય તો કે પંચમકાળની અંદર પછી એ કે શુદ્ધ ભાવ તો ક્યાં હોય, એટલે કે શુદ્ધ ભાવ જ હોય છે ને. એટલે પછી આ વ્રત તપ ભક્તિ એ બધાને જ આપણે ધર્મ માનવો જોઈએ એમ અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે. હવે એ પ્રશ્નનો જવાબ આપીને ગુરુદેવે કહ્યું કે ભાઈ, એ વ્રત તપ ભક્તિ આદિના શુદ્ધ ભાવ એ તો પૂતગલની સાથે સંબંધ રાખે છે, એ પૂતગળમય પરિણામ છે, એને આત્માની સાથે તાજાત્મ સંબંધ નથી, એટલે એ આત્માના નથી. તને જે કંઈ એવા ભાવ આવે એ બધા શુભ ભાવ છે, અને કોઈ પણ શુભ ભાવ એને કારણે પુણ્યનો બંધ પડે અને પુણ્યનો બંધ પડતા એને રખડવું પડે, એટલે કે ભવના ભ્રમણ ચાલુ જ રહે, ભવનું ભ્રમણ બંધ થાય નહીં. શુભ ભાવ અને અશુભ ભાવ બંને બંધનું કારણ છે, અને એ બંધ થતાં શુભ બંધ હોય કે અશુભ ભાવ હોય, અશુભ બંધ હોય એ બંધ થતાં એને ભવ કરવો જ પડે. એટલે એ કંઈ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ નથી, એ મોક્ષનો માર્ગ નથી, એ મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવાનો માર્ગ નથી. તો પાછો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આમ તમે કહો છો એવું બીજા નથી માનતા, એટલા માટે તમે એકલા પડી જશો. બીજા મિથ્યા દ્રષ્ટિઓ જે માને તે માને, એથી કરીને આપણે મિથ્યા દ્રષ્ટિ થવું? સવાલ એ છે, આ બહુમતીનો સવાલ છે કે સત્યનો સવાલ છે? સાચું જે હોય એની માન્યતા કરવી જોઈએ કે બહુમતી પ્રમાણે ચાલવું જોઈએ? ઘેટાના પ્રવાહની જેમ ચાલવું જોઈએ, ઘેટા જે છે એ કેવી રીતે ચાલે, એનો ગાડડીયો પ્રવાહ કહેવામાં આવે, એટલે કે ઘેટાઓનો પ્રવાહ, એટલે એક ઘેટું જાય એની પાછળ બીજું, એની પાછળ ત્રીજું, એવો વિચાર કંઈ કરતા નથી. એક ઘેટું જો ભૂલે ક્યાંક ખાડામાં પડી ગયું તો પાછળ પાછળ બધા ઘેટા ખાડામાં પડી જાય. આપણે એવો ગાડડીયો પ્રવાહ ચલાવી રહ્યા છીએ, ઘેટાની જેમ છીએ. કે પછી સત્યનો સ્વીકાર હોય, લોકો શું માને છે, બીજાઓ શું માને છે, એવો વિચાર કરવા જશો તો ક્યારે જીવનમાં ધર્મ પામી શકશો જ નહીં. સત્ય જે છે એ કંઈ સહેલું નથી. સત્ય જે છે એને માટે હિંમત જોઈએ, સત્યને પામવાની અને સત્યને પ્રસિદ્ધ કરવાની હિંમત જોઈએ. હિંમત એટલા માટે કે આસપાસમાં અસત્યનું આચરણ કરનારા ઘણા હોય અને અનાદિના એવા સંસ્કાર પડ્યા છે, એટલે અસત્ય તરફ જવું એ તો બહુ સહેલું છે, અસત્યના માર્ગે જવું એ તો બહુ સહેલું છે. બીજી વાત કે અનેક લોકો અસત્ય આચરી રહ્યા હોય એટલે સહેલાઈથી એ અસત્ય જે છે એ ગળે ઉતરી જાય. એટલે એમ અસત્યનો માર્ગ જે છે એ તો સુલભ છે, રાગ દ્વેષની કથા એ તો સુલભ છે, પણ પોતાના સ્વરૂપની સાચી વાત જાણવી અને એ માર્ગે જવું એ દુર્લભ છે. એ જાણે છતાં પણ એ માર્ગે નથી ચાલી શકતો, એ ઘણું 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 દુર્લભ છે. ક્યાંક કોઈને ખોટું લાગી જશે એમ વિચાર કરવા બેસે છે, ક્યાંક કોઈને આમ થશે તેમ થશે એમ કરી અને જાત જાતના વિકલ્પોને કારણે એ અસત્યના માર્ગે પરિણમી આવે છે. અસત્યના માર્ગે પરિણમવું એને પોતાને કેટલું નુકસાનકારક છે એનો એને ક્યારેય વિચાર નથી કર્યો. કે એક સત્યને માટે થઈ, એક સત્યને માટે થઈ, અને જો એની કિંમત નહીં ગણે અને એને જતું કરશે કે ચાલો એક જ અસત્ય જતું કરીને, આપણે એક જ વખત અસત્ય સ્વીકાર્યું છે ને, પણ એ ઘણું અઘરું પડશે. એનું ફળ જે છે એ એવું આવશે કે એ મિથ્યાત્વમાં જતો રહેશે. એક પણ સત્યને જવા દેવું જોઈએ નહીં, એક પણ સત્યની સામે આંખ આડા કાન કરીને કે ચાલો ચાલશે, આટલું સત્ય નહીં સ્વીકારીએ તો ચાલશે, જો એમ ભૂલ કરી તો સમજવું કે એ અનંત અસત્યોને સ્વીકારે છે. એક અસત્યને સ્વીકારવું જાણીને એનો અર્થ એ થયો કે ગૃહિત મિથ્યાત્વનો સ્વીકાર કરે છે ને, એમ કરતા એ અનંત અસત્યોને સ્વીકારે છે. ગુરુદેવ આવા કોઈ અસત્યને મિથ્યાત્વને સ્વીકારવા વાળા હતા જ નહીં. એમનું દ્રવ્ય એવું હતું કે અંદરમાંથી એમને બધી વાત આવતી હતી, એમને કોઈ શાસ્ત્રની અપેક્ષા હતી એમ પણ ન હતું. સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે પણ જે શાસ્ત્રમાં જે વાત લખી હોય એને એ બરાબર સમજતા અને પછી એના ઉપર પોતે જાતે જ એ નિર્ણય લેતા કે આ વાત બરાબર છે કે નહીં, શાસ્ત્રમાં લખ્યું છે માટે માની લેવા વાળા ગુરુદેવ ન હતા. આવા તો કોઈક વિરલા જ જીવો હોય છે. શાસ્ત્રની વાતને બરાબર આત્મસાત કરી અને જેમ છે તેમ અનુભવ સહિત એમણે આ બધું પ્રસિદ્ધ કર્યું. કે કંઈ એમને એમ શાસ્ત્રના હિસાબે બોલતા હતા એમ પણ ન હતું. મુકુંદાચાર્ય ભગવાનની વાત એમને એક વખત વાંચતા જ બરાબર કેમ બેસી ગઈ? કેમ કે પૂર્વથી એવા સંસ્કાર લઈને આવ્યા હતા અને એ વાત એમને સહજ હતી, એટલે એ વાત સાંભળતાની સાથે કે વાંચતાની સાથે એમને બેસી જાય. એટલે એવા ગુરુદેવને તમે એમ કહો કે તમે આ વાત કહેવાવાળા એકલા છો અને બીજા બધા તો શુભભાવ જે છે વ્રત તપ ભક્તિ આદિના શુભભાવને ધર્મ કહે છે, અને તમે નહીં કહો તો તમે એકલા પડી જશો, તો હવે આવી વાતમાં ગુરુદેવને શું રસ પડે? એમાં ગુરુદેવને શું ભય લાગે? એમને ક્યાં કોઈ પાસેથી કંઈ લેવું હતું? ગુરુદેવે એવો જ ઉત્તર આપ્યો કે ભગવાન કોણ એકલો અને કોણ બેકલો, અહીં તો જે સત્ય છે તે કહેવાય છે. આ શું દિગંબર સંતોએ કામ કર્યા છે! કેવળ જ્ઞાનીના વિરહ ભૂલાવ્યા છે. એટલે કે કેવળ જ્ઞાની અત્યારે વર્તમાનમાં નથી, છતાંય આપણને એમનો વિરહ ન લાગે એવું કામ આ સંતોએ કર્યું છે. કેવળ જ્ઞાની ભગવાનોના જે ભાવ છે, જે વાત છે, જે એમણે પ્રરૂપણા કરી છે, એને સંતોએ, આ દિગંબર સંતોએ આપણા સુધી પહોંચાડી છે. અને એમાં ભાઈ તું એમ માને કે શુભરાગથી ધર્મ થાય તો એ તો પૂતગલની પ્રસિદ્ધિ થઈ, નાથ તારી પ્રસિદ્ધિ એમાં ના આવી. નાથ એટલે ભગવાન આત્મા, એની પ્રસિદ્ધિ એમાં નથી આવતી. એટલે રાગનો તાદાત્મ સંબંધ તો પૂતગલની સાથે છે, અને એ રાગ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એ બંને આત્માથી જુદા છે, પર છે, એનો સંબંધ આત્મા સાથે નથી. આવી દ્રષ્ટિ અપનાવવી જોઈએ. કહે છે કે કેમ કે જ્યાં જ્યાં કર્મ ત્યાં ત્યાં રાગ છે. આત્મા અવલોકનમાં પણ એ જ કહ્યું છે કે જ્યાં સુધી નિમિત્ત કર્મ છે ત્યાં સુધી રાગ છે, અને કર્મ નથી તો રાગ નથી. રાગ પૂતગલના સંબંધમાં ઉત્પન્ન થાય છે, માટે તે આત્માનું સ્વરૂપ નથી એમ અહીં કહેવું છે. હવે આપણે ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાંથી કેટલાક અંશો લઈએ. ગાથા 62 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ કહે છે કે દયા દાન વ્રત તપ આદિનો વિકલ્પ રાગ. જો વિકલ્પ પછી રાગ એમ કહ્યું છે. દયા દાન વ્રત તપ આદિનો વિકલ્પ, એ વિકલ્પ કેવો છે? શુભભાવ સહિત એ વિકલ્પ છે, તો એવો વિકલ્પ છે, અને એની સાથે એવો ભાવ છે તો શુભભાવ છે, એ શુભ રાગ છે. એટલે દયા દાન વ્રત તપ આદિનો વિકલ્પ રાગ જે પર્યાયમાં પ્રગટ થાય છે તે પૂતગલ દ્રવ્યની સાથે તાદાત્મરૂપ છે, પરંતુ આત્માની સાથે તાદાત્મરૂપ નથી. આખરી વાત ભાઈ, જીવ અજીવ અધિકાર છે ને. જીવ તો અખંડ અભેદ પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ એક રૂપ છે. તેની પર્યાયમાં આ જે રાગ ભેદ આદિ થાય છે તે પૂતગલની સાથે સંબંધ રાખે છે એમ કહે છે. અહીં તો ત્રિકાળી સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિ બતાવવી છે. તેથી કહે છે કે આ રાગ અને ભેદ આદિના ભાવ જેમ પૂતગલની સાથે સંબંધ રાખે છે તેમ જીવની સાથે પણ સંબંધ રાખે છે એમ જો માનશો તમે તો પછી જીવ અને પૂતગળમાં કોઈ ભેદ નહીં રહે. ચૈતન્યમય ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવમાં રાગ આદિ છે જ નહીં, તેથી રાગાદિનો સંબંધ પૂતગળ સાથે ગણીને પોતાનો અભેદ સ્વભાવ ભિન્ન બતાવ્યો છે. પોતાનો એટલે આત્માનો, આત્માનો જે સ્વભાવ છે તે અખંડ અભેદ જેવો છે તેવો છે, એનું શુદ્ધ પરિણમન છે, એને કોઈ રાગાદિ નથી, એના મૂળ સ્વરૂપમાં રાગાદિ નથી, અનુભૂતિના કાળે પણ એવા રાગાદિ છે નહીં. એટલે એ રીતે વિચાર કરીએ તો એ કંઈ આત્માનો નથી, સિદ્ધને એવું કંઈ હોતું નથી. સિદ્ધની પર્યાય એ શુદ્ધ પર્યાય છે, એ સ્વરૂપની અંદર કોઈ રાગાદિ હોતા નથી. વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના બધાય ભાવોને જેમ પૂતગલની સાથે તાદાત્મ સંબંધ છે તેમ જીવની સાથે પણ તાદાત્મ પણ હોય, એટલે પૂતગલની સાથે હોય અને જીવની સાથે હોય એમ બંને સાથે હોય તો જીવ અને પૂતગળમાં કોઈ ભેદ રહેતો નથી, અને આમ થવાથી જીવનો જ અભાવ થાય. પછી પેલું પૂદગળ જે છે એ જ પછી તો રહી જાય, પૂદગળમાં એ છે અને જીવમાં એ છે, તો પછી પૂદગળ જ રહેશે. એટલે હવે પછીની જે ગાથા આવશે એની અંદર એ વાત આવશે, પછી તો પૂદગળનો જ મોક્ષ થાય એવો અર્થ થઈ જાય. એની વાત હવે પછીની ગાથામાં લેશે. હવે અહીંયા છેલ્લો પેરેગ્રાફ લઈએ ભાવાર્થમાં, પાના નંબર 161 ઉપર ગુરુદેવ કહે છે કે ચૈતન્ય પ્રકાશનું પૂર પ્રભુ આત્મા છે. ચૈતન્ય પ્રકાશનું પૂર એટલે ચૈતન્ય પ્રકાશનો ધોધ, ચૈતન્ય પ્રકાશનું કેવું જોર હોય. પૂર શબ્દ મૂક્યો છે, પૂર વારંવાર ગુરુદેવ પૂર કહે છે, ચૈતન્ય પ્રકાશનું નૂર અને પૂર એવા શબ્દ મૂકે છે. એટલે ચૈતન્ય પ્રકાશ એવો છે, એ એવો પ્રકાશ છે કે એ રોક્યો રોકાય નહીં એવો પ્રકાશ. એટલે કે ચૈતન્ય પણ રોકાતું નથી, ચૈતન્ય પણ હંમેશા હોય જ છે, એ મંદ પડતું જ નથી, એની ચેતના ક્યારેય મંદ પડતી જ નથી, એની ચેતના હંમેશા એવી જ છે. એટલે ચૈતન્ય પ્રકાશનું પૂર એવો ભગવાન આત્મા છે. જ્ઞાન 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 એનો સ્વભાવ જ જ્ઞાન કરવાનો છે, તે જ્ઞાન જ કરે છે, બીજું કંઈ કરતો નથી. પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવો એ ચેતન મૂર્તિ ભગવાન આત્મા એની વાત કરે છે કે તેમાં વ્યવહાર રત્નત્રયનો રાગ પણ સમાતો નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ પણ સમાતો નથી, વ્યાપતો નથી. કેમ? કેમ કે રાગ છે તે પૂદગળની સાથે તાદાત્મ્યપણે છે અને જીવની સાથે આત્માની સાથે તાદાત્મ્યપણે નથી. તેથી જીવને રાગથી સંબંધ છે એમ જો કહો, જો તમે એમ કહેશો કે જીવને આ રાગ સાથે સંબંધ છે એમ કહેશો, તો જીવ પૂદગળમય થઈ જાય, પૂદગળ જેવો થઈ જાય, જીવમાં અને જળ એવા પૂદગળમાં કંઈ ફેર નહીં રહે. એટલે કે ચેતન પણ રહેશે નહીં, અચેતન થઈ જશે. સ્વપર પ્રકાશક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્મા રાગને પ્રકાશે છે, જાણે છે, પણ તે રાગરૂપ થતો નથી. રાગને પ્રકાશે છે એટલે કે એ આ રાગ છે એમ એને પ્રકાશે છે. તમને જ્યારે સુભાવ આવ્યો હોય, સમ્યક દ્રષ્ટિને સુભાવ આવે, તેને તરત ખ્યાલમાં આવે છે કે આ રાગ છે, એને એ જુદો પાડે છે, એને પ્રકાશે છે. સમ્યક દ્રષ્ટિને રાગ થાય છે, નથી થતો એમ નથી. હજી એને પુરુષાર્થની નબળાઈ છે, ચારિત્રનો પુરુષાર્થ હજી એટલો થયો નથી, ત્યારે એને રાગ થાય છે. પણ એ રાગને એ પોતે પોતાથી જુદો જાણે છે, એને રાગને રાગ તરીકે પ્રકાશે છે. એમ નહીં કે જીવ છે, જીવનું સ્વરૂપ છે, શુદ્ધ ભાવ છે એમ નથી પ્રકાશતો, એમ નથી માનતો, એવી શ્રદ્ધા નથી કરતો. એટલે રાગને એ જાણે છે, ભગવાન આત્મા શેને ન જાણે ભાઈ, એ રાગને જાણે છે. પર પદાર્થોને જાણે છે, બધાને જ્ઞેય તરીકે જાણે છે, જ્ઞેય માત્રને જ્ઞેય તરીકે જ જાણે, કેમ કે એનો જ્ઞાન સ્વભાવ છે. એના જ્ઞાનની પર્યાયમાં એને જે ભાવ થાય છે એને એ જાણે છે, પોતાથી જુદો જાણે છે કે હું ભગવાન આત્મા અને આ જે ભાવ છે તે મારો નહીં, એ પરના લક્ષ્ય થતો ભાવ, એ પૂદગલમય ભાવ છે. આ રાગ છે તો શુભ છે કે અશુભ છે એ ગમે તે હોય, પણ એ મારો નથી એમ એને જાણે છે, નથી જાણતો એમ નથી. એટલે ગુરુદેવ કહે છે કે ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્મા જે છે તે રાગને પ્રકાશે છે, જાણે છે, પણ તે રાગરૂપ થતો નથી. ભગવાન આત્મા ક્યારેય રાગરૂપ થયો નથી, થતો નથી. જે થાય છે તે પર્યાયમાં થાય છે, એ ક્ષણિક છે, એ એક સમયની પર્યાયમાં એનું ઉપાદાન અશુદ્ધ હોય ત્યારે એને એ રાગરૂપે થાય, પણ એ કેટલો સમય, બીજી ક્ષણે બદલાઈ જાય છે, બીજી ક્ષણે વાત બદલાઈ જાય છે, એ આત્મામાં ચાલ્યો જાય છે. મુનિઓને શુભ ભાવ આવે છે, શાસ્ત્ર લખવાનો ભાવ આવે, શિષ્યને સમજાવવાનો ભાવ આવે, અને પાછા પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય. એટલે શુભ ભાવમાં આવ્યા છે તો એ શુભ ભાવને એ જાણે છે કે આ શુભ ભાવ આવ્યો એ મારું સ્વરૂપ નથી, એ મારા સ્વરૂપમાં નથી, એ આત્માને આશ્રય આવતો નથી, એ પરનું લક્ષ થતા આવે છે, અને એ વખતે મારું ઉપાદાન એ શુદ્ધ નથી, અશુદ્ધ છે. એટલે એવા અશુદ્ધ ઉપાદાને પરિણમતા એવા શુભ ભાવ આવે છે. મુનિ જાણે છે અને તરત જ પોતે પોતાના ઉપયોગને પલટાવીને ધ્રુવ તરફ લઈ જાય છે અને શુદ્ધ ભાવમાં ચાલ્યા જાય છે. શુભ ભાવ બહાર રહી ગયો, શુભ ભાવ બહાર હતો એ ભૂતકાળ થઈ ગયો અને પોતે અંતરમાં ચાલ્યા ગયા. શુભભાવ સાથે જે વિકલ્પ હતો શિષ્યને સમજાવવાનો કે શાસ્ત્રને લખવાનો, એ બધો શુભભાવ એ ત્યાં ને ત્યાં રહી ગયો, વિકલ્પ પણ બહાર રહી ગયો અને પોતે પોતાના આત્મામાં ચાલ્યા જાય છે. મુનિઓ હજારો વાર દિવસમાં પોતે પોતાના સ્વરૂપમાં જાય છે એવા પ્રચુષ્ટ સંવેદન સહિત મુનિ છે. એમને સાચો પુરુષાર્થ ઉપડ્યો છે એટલે એ લીનતા તો કરે છે પણ એમાં સ્થિરતા થતી નથી, પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થતી એટલે શ્રેણી ચડતા નથી. વર્તમાનમાં પંચમ કાળમાં શ્રેણી ચડી શકાતી નથી, પણ એમ નથી કે સાતમું ગુણસ્થાન આવતું નથી, એમ નથી. અત્યારે પણ નગ્ન દિગંબર મુનિ ભાવલિંગી મુનિ પોતે પોતાના સ્વરૂપમાં એ લીનતા સુધીનો પુરુષાર્થ કરી શકે છે, પણ પછી પાછા બહારમાં આવી જાય છે. અહીંયા એ વાત કરે છે કે એ બધાને જાણે છે ભગવાન આત્મા કોને નથી જાણતો. સમ્યક દ્રષ્ટિ છે એને તો બધું સ્પષ્ટ જણાય છે, એને તો એક ને એક બે જેવું સ્પષ્ટ જણાય છે કે આ આ છે આ આ છે. ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્મા રાગને પ્રકાશે છે એટલે જાણે છે, પણ તે રાગરૂપ થતો નથી. ભાઈ આ સમજવા માટે પરથી ઘણા ઉદાસીન થવું જોઈએ. જો અહીંયા આ વાત મહત્વની છે, પરથી ઉદાસીનતા, પરનું લક્ષ છૂટે અને એના તરફ કોઈ આકર્ષણ ન થાય, કોઈ આસક્તિ ન થાય, એની રુચિ ન થાય, ત્યારે આત્મા તરફ જવાય. જેને આત્મા તરફ વળવું છે, હજી આત્માનો સ્પર્શ કરવો એ વાત તો પછી રહી, પણ જેને આત્મા તરફ વળવું છે એને પહેલા પરથી ઉદાસીનતા કેળવવી પડશે. પરમાં હજી એને આશ્ચર્ય લાગતું હોય, એને નવી કાર આવે ને નવું કોમ્પ્યુટર આવે તો એને એમાં રસ પડતો હોય તો સમજવું કે હજી એને પર સાથેનું ઘણું ઘણું આકર્ષણ રહ્યું છે, પર સાથેનો ઘણો ઘણો સંબંધ રહ્યો છે, પરની ઘણી ઘણી રુચિ રહી છે, એટલે એને વધારે ને વધારે એ પરમાં જ રમવાનું થાય છે. એ પછી પર ગમે તે હોય, એક ઠેકાણેથી બીજે ઠેકાણે, એક પર ગમે છે તો બીજું પણ પર ગમશે, એક પર ગમે છે તો બીજું પર પણ ગમશે, એટલે એ બહારમાં ને બહારમાં જ રહેશે, અંદરમાં જશે નહીં. એમ માને કે અમને આટલું જ છે, બસ બીજું કંઈ નથી, બસ આટલી વાત અમારે જરા રહે છે, બાકી તો અમને કોઈ વસ્તુનો મોહ નથી. આમ કહેવાવાળાને, એમ કહેવાવાળાને અનેક પ્રકારે મોહ વર્તે છે. એક વસ્તુ માટેનો રાગ છે તો સમજવું કે અસંખ્ય વસ્તુ માટેનો રાગ છે, એમાં રાગ ગર્ભિત જ છે. પણ આવો રાગ જાય ક્યારે, પરનું લક્ષ જાય ક્યારે, પર તરફની ઉદાસીનતા આવે ક્યારે, તો આત્માનું લક્ષ થાય તો આવે, એ સિવાય આવે નહીં. આત્માનું લક્ષ આવે ક્યારે, આત્માનું મહાત્મ્ય સમજાય તો આવે. અને આત્માનું મહાત્મ્ય સમજાવે કોણ? આત્મા આવો છે એનું મહાત્મ્ય સમજાવે કોણ? કે જેને આત્માનો અનુભવ કર્યો છે એ જ સમજાવી શકે. બાકી બીજા બધા વાહિયાત વાતો લખ્યા કરે, ગમે તે પ્રકારે આત્માને જણાવે, જુદા જુદા મતની અંદર, જુદા જુદા દર્શનોમાં, ધર્મોમાં આપણે એ વાત જાણીએ છીએ કે આત્માને ગમે તે પ્રકારે ચિતરી નાખ્યો છે. અહીંયા ભગવાન આત્માને જૈન દર્શનની અંદર તીર્થંકર ભગવાને જેવો જાણ્યો, અનુભવ્યો, એવો જ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. એવો જ આ મુનિઓએ પણ અનુભવ્યો છે, એટલે એમણે પણ એવો જ આ શાસ્ત્રમાં એને જણાવ્યો છે. પણ જે જણાવ્યું છે એ બધું દ્રવ્યશ્રુત છે, એમાં અનુભવની વાત તમને અનુભવ રૂપે પ્રાપ્ત કરાવી શકાતી નથી. કેટલુંક વર્ણન થાય, વર્ણનમાં અનુભવની વાત ના આવે. તમને એમ ગોળનો સ્વાદ આવો છે આવો છે આવો છે ગમે તેટલું વર્ણન કરીએ, પણ મીઠો છે એથી આગળ વધીને શું શું કહેવાના હતા? ખાંડ કરતાં સહેજ જુદો છે ને, આના કરતાં મધ કરતાં જુદો ને, આના કરતાં જુદો ને, સેફેરિન કરતાં જુદો ને, કઈ રીતે તમે એનું વર્ણન કરો? કંઈ ગોળનો સ્વાદ તમે એને આપી નથી શકતા. સામી વ્યક્તિને તમારે ગોળનો સ્વાદ જો કરાવવો હોય તેને ચખાડવો પડે ગોળ, અને એ ચાખે ને એ પોતે અનુભવે ત્યારે થાય. એટલે એવો અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ દ્રવ્યશ્રુત છે એ માત્ર દ્રવ્યશ્રુત જ કહેવાય. એ ખરેખર સાચા અર્થમાં તો દ્રવ્યશ્રુત ત્યારે કહેવાય કે એના નિમિત્તે ભાવશ્રુત પ્રગટ થાય, અનુભવ થાય, ત્યારે પછી આ દ્રવ્યશ્રુત જે છે એ સાચા અર્થમાં સમજ્યા છીએ એમ કહેવામાં આવે. એટલે ગુરુદેવ કહે છે કે આવું સમજવા માટે, આ જે દ્રવ્યશ્રુતની વાત બધી આવી એને સમજવા માટે તારે ઘણો પુરુષાર્થ કરવાની જરૂર છે. તારું પર તરફનું જે આકર્ષણ છે એ જવું જોઈએ, અને પરનું આકર્ષણ તો ત્યારે જ જશે, કેમ કે પર તો અનેક છે અને સ્વ એક જ છે, તો એને સ્વનો મહિમા આવે તો જાય. એટલે પરથી ઘણા ઉદાસીન થવું જોઈએ. અહીં કહે છે કે અચેતન રાગ પૂતગલથી એક રૂપ છે. અચેતન એવો રાગ, ચેતન ભગવાન આત્મા છે અને અચેતન એવો રાગ એ પૂતગલથી એક રૂપતા કરીને રહ્યો છે. પૂતગલ સાથે એને તાદાત્મ્ય પણ છે, માટે એનાથી તું ઉદાસીન થઈ જા. પ્રભુ એ તારી ચીજ નથી, તેથી અંતર્મુખ થઈ તારું આસન નાયક સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ ભગવાનમાં જમાવી દે. જો રસ્તો બતાવ્યો છે ભાઈ કે એ તારી ચીજ નથી, રાગ સુભભાવ એ કોઈ તારી ચીજ નથી, તેથી તું અંતર્મુખ થઈ અને તારું આસન, તારી સ્થિરતા નાયક સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મામાં કર, એમાં આસન જમાવી દે. જો તું રાગથી તાદાત્મ સંબંધ કરવા જઈશ, રાગથી તાદાત્મ સંબંધ કરવા જઈશ તો તું અચેતન થઈ જઈશ અને તેથી તારો જીવનો જ અભાવ થઈ જશે, એવો મહાદોષ આવશે. માટે આ ગાથાની શરૂઆતમાં જે વાત કરી એનો જવાબ અહીંયા પૂરો થાય છે કે એ વર્ણાદિક સાથે તાદાત્મપણાનો ભાવ જો તું કરીશ તો એ તારો મિથ્યા અભિપ્રાય ઠરશે અને એને લીધે થઈ અને જીવ અજીવનો કોઈ ભેદ રહેશે નહીં, અને એમ કરતા તારા સ્વરૂપનો તને ક્યારે અનુભવ થશે નહીં. એટલે અહીંયા આ રીતે 62 ગાથા પૂરી થાય છે. હવે અહીંયા આગળ વાત કરે છે કે માત્ર સંસાર અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ સંબંધ છે, માત્ર સંસાર અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ છે એવો જો અભિપ્રાય માનવામાં આવે તો કે એવો અભિપ્રાય માનવામાં આવે તો પણ આનો આ જ દોષ આવશે. જો 61મી ગાથાથી શરૂઆત કરીને વાત લઈએ આપણે તો ગોટાળા બધા ઓછા થઈ જાય, એટલા માટે આપણે 61મી ગાથાથી સહેજ ફરીથી વિચાર કરીએ. શું 61મી ગાથામાં પ્રશ્ન પહેલા કરવામાં આવ્યો કે વર્ણાદિક ભાવો જે છે એની સાથે જીવનો તાદાત્મ લક્ષણ સંબંધ કેમ નથી? આ તાદાત્મપણાની વાત ક્યાંથી આવી? એ અગાઉની ગાથામાં જે કહેવામાં આવ્યું કે આ બધા જે 29 પ્રકારના ભાવ છે, એ 29 પ્રકારના ભાવો છે એ જીવમાં નથી. એ જીવમાં નથી તો પછી પ્રશ્ન ત્યારે એવો થયો કે જીવમાં નથી તો પણ થાય છે તો શું, એનું શું? થાય તો છે ને. ત્યારે એમ કહ્યું કે ભાઈ એ નિશ્ચયથી જીવમાં નથી, એ વ્યવહારથી જીવમાં છે. તો પછી પાછો પ્રશ્ન કર્યો કે વ્યવહારથી જીવમાં છે તો નિશ્ચયથી કેમ નથી? તો ત્યારે એમ કહ્યું કે ભાઈ એ વ્યવહારથી જીવમાં છે એટલા માટે કે પર્યાયમાં થાય છે, એ ક્ષણિક છે, એ ચાલ્યા જાય છે, અને અનુભૂતિના કાળમાં એવા કોઈ ભાવ હોતા નથી, એટલે મૂળ સ્વરૂપની અંદર એ નથી, એટલા માટે એ જે છે એ ભાવો બધાને વ્યવહારથી છે અને નિશ્ચયથી નથી. તો કે નિશ્ચયથી કેમ નહીં? તો પછી પાછો એનો જવાબ આપ્યો કે એની સાથે જીવને તાદાત્મ સંબંધ નથી. જેને તાદાત્મ સંબંધ હોય, જેને તાદાત્મપણું હોય એ નિશ્ચયથી કહેવાય, અને તાદાત્મપણું ન હોય તો વ્યવહારથી કહેવાય. એટલે એને વ્યવહારથી કયા પણ નિશ્ચયથી નથી. નિશ્ચયથી જીવને તાદાત્મપણું જ્ઞાન સાથે છે, એના અનંત ગુણો છે એની સાથે છે, જ્યારે આની સાથે નથી. તો પાછો પ્રશ્ન કર્યો અહીંયા 61મી ગાથાની અંદર કે ભાઈ આ વર્ણાદિક ભાવો સાથે જીવને તાદાત્મપણું કેમ નથી, તાદાત્મપણાનો સંબંધ કેમ નથી, એમ 61મી ગાથામાં કહેવામાં આવ્યું. હવે ત્યાં એ વાત કરી તો એના જવાબ રૂપે જે તાદાત્મપણાનો સંબંધ નથી એ સમજાવવામાં આવ્યું કે ભાઈ વર્ણાદિક જે છે તે સંસારમાં સ્થિત જીવોને એ સંસારમાં હોય ત્યારે જ હોય છે. જો તું બરાબર જોઈશ તો જો સિદ્ધમાં એ ભાવો હોતા નથી, એનો અર્થ એ થાય કે જો એ તાદાત્મપણું હોય તો બધી અવસ્થાઓમાં હોવું જોઈએ. જો સિદ્ધની અવસ્થામાં નથી અને માત્ર સંસારી અવસ્થામાં જ છે તો એનો અર્થ એ થાય કે એને તાદાત્મપણું નથી. કેમ કે તાદાત્મપણું ત્યારે જ કહેવામાં આવે કે દ્રવ્યની સર્વ અવસ્થાઓમાં એ હોય તો જ એ તાદાત્મપણું કહેવામાં આવે. એમ કરી અને 61મી ગાથામાં એમ સમજાવ્યું કે ભાઈ એને તાદાત્મપણું હોઈ શકે નહીં, કેમ કે એ ભાવો સંસાર અવસ્થામાં છે અને સિદ્ધની અવસ્થામાં નથી, એટલે બધી અવસ્થાઓમાં હોતા નથી. એ આપ્યા પછીથી આગળ વધારે સ્પષ્ટતા કરતા 62મી ગાથામાં એમ કહ્યું કે એ વર્ણાદિક સાથેનો તાદાત્મ સંબંધ જે છે એમ જો તું માની લઈશ છતાં પણ તો પછી એ તારો અભિપ્રાય મિથ્યા ઠરશે અને એમાં એવો દોષ આવશે કે જીવ અને અજીવ વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. જો તું છતાં પણ એમ તાદાત્મ સંબંધ જીવ સાથે માનવા ની ચેષ્ટા કરીશ તો એ તારું મિથ્યાત્વ કહેવાશે, અને મિથ્યાત્વ એટલા માટે કે જીવ અને અજીવ વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. હવે આ બધી વાતો આપણે સમજ્યા ત્યાર પછીથી હવે અહીંયા 63 અને 64 ગાથામાં બીજી રીતે વાત લીધી કે સંસાર અવસ્થામાં જ આપણે એને તાદાત્મ સંબંધ કહીએ તો હજી એને તાદાત્મ સંબંધ જીવ સાથે હજી એને છોડવો નથી. એટલે પાછો ઊભો કર્યો પ્રશ્ન કે માત્ર સંસાર અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે એવો અભિપ્રાય રાખીએ તો કહે છે કે તો એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવશે. કયો દોષ આવશે? જીવ ને અજીવ બંને એક થઈ જશે, એમાં કોઈ ભેદ રહેશે નહીં, એવો જ દોષ આવશે. અને એમ કરી અને વધારે સ્પષ્ટતા અહીંયા 63 અને 64 ગાથામાં આચાર્ય ભગવાને કરી છે, અને એનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ સરસ રીતે કર્યો છે. તો આપણે ગાથા 63 અને 64 લઈએ. અહીંયા 63 અને 64 ગાથા. અથ સંસારસ્થાના જીવાના તવ ભવંતી વર્ણાદય તસ્માત સંસારસ્થા જીવા રૂપિત્વમાં એવમ ઉદ્ગલ દ્રવ્યમ જીવસ્થા લક્ષણેન મૂઢમતે નિર્વાણમ ઉપગતોપિ ચ જીવત્વમ ઉદ્ગલ પ્રાપ્ત. 63 અને 64 ગાથા ગુજરાતીમાં આપણે લઈએ. વર્ણાદિ છે સંસારી જીવના, એમ જો તુજ મત બને સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિત્વને. એ રીત ઉદ્ગલ તેજ જીવ એ મુંડમતી સમલક્ષણે ને મોક્ષ પ્રાપ્ત થતાંય ઉદ્ગલ દ્રવ્ય પામ્યું જીવત્વને. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે અથ એટલે અથવા, જો તવ એટલે તારો મત એમ હોય કે, જો તારો મત એમ હોય કે સંસાર થાના જીવાના સંસારમાં સ્થિત જીવોને જ વર્ણોદય વર્ણાદિક તાદાત્મ સ્વરૂપે ભવંતી એટલે છે, તસ્મા તો તે કારણે સંસારસ્થા જીવા એટલે સંસારમાં સ્થિત જીવો રૂપિત્વમ આપન્ના એટલે રૂપીપણાને પામ્યા. જો તારો મત એમ હોય કે સંસારમાં સ્થિત જીવોને જ વર્ણાદિક તાદાત્મ સ્વરૂપે છે, તો તે કારણે સંસારમાં સ્થિત જીવો રૂપીપણાને પામ્યા. હવે કહે છે કે એવમ એમ થતાં તથા લક્ષણેને, તેવું લક્ષણ તો અર્થાંત રૂપીપણું લક્ષણ તો ઉદ્ગલ દ્રવ્યનું હોવાથી મુંડમતે હે મુંડ બુદ્ધિ ઉદ્ગલ દ્રવ્યમ ઉદ્ગલ દ્રવ્ય તે જ જીવ અજીવ ઠરે છે, જીવ ઠર્યું. અને માત્ર સંસાર અવસ્થામાં જ નહીં પણ નિર્વાણમાં ઉપગત અપી નિર્વાણ પામ્ય પણ ઉદ્ગલ જ જીવત્વમ જીવપણાને પ્રાપ્ત પામ્યું. સરસ વાત મૂકી દીધી બે ગાથામાં સાથે લઈ અને કહ્યું કે જો તારો મત એમ હોય. હવે એમાં અથવા શબ્દ જે મૂક્યો છે એ 62મી ગાથામાં જે કહ્યું એની સાથે એની લઈ અને અથવા શબ્દ મૂક્યો છે. 62મી ગાથામાં જો એમ જે કહેવામાં આવ્યું હતું એ માને અથવા એમ લેવાનું છે. 62મી ગાથામાં એમ કહ્યું કે વર્ણાદિક સાથે જીવનું તાદાત્મ્યપણું જે છે એ માને છે, એને માટેની જે વાત લીધી હતી એ માને તો મિથ્યાત્વ છે. અથવા ત્યાં શું માન્યું હતું એને 62મી ગાથામાં કે જીવ સાથે વર્ણાદિક નો તાદાત્મ સંબંધ છે એમ જે માન્યું એને તો મિથ્યા અભિપ્રાય કયો છે, એટલે એમ માને તો પણ મિથ્યા અભિપ્રાય છે. અથવા જો તું બીજી રીતે માને તો એને માટે કહે છે કે અથવા જો તું એમ માનતો હોય, તારો મત એમ હોય કે સંસારમાં સ્થિત જીવોને જ, એટલે કે પેલા સિદ્ધની વાત જવા દો, પણ સંસારમાં જે જીવો છે એમને જ વર્ણાદિક સાથે તાદાત્મ સ્વરૂપ તાદાત્મ્યપણે સંબંધ છે, તો તે કારણે સંસારમાં સ્થિત જીવો જે છે એ રૂપીપણાને પામ્યા. અને એમ થતાં પેલું લક્ષણ જે છે રૂપીપણાનું એ રૂપીપણાનું લક્ષણ જે પૂદગળનું છે એ પૂદગળનું લક્ષણ હોવાને કારણે એ પૂદગળ છે એ જ જીવ ઠરશે. માટે એ મંદ બુદ્ધિ, એ મૂંડ બુદ્ધિ, તને અમે એમ કહીએ છીએ કે જો તું એમ માનીશ કે સંસાર અવસ્થામાં જીવને એ ભાવો સાથે તાદાત્મ્યપણું છે, એમ જો માનીશ તો પણ આ જીવ છે એ પૂદગળ દ્રવ્ય જે છે એ જીવ બનશે, એટલે જીવ પછી રહેશે નહીં, પૂદગળ જ જીવ થશે. કેમ કે પૂદગળના ભાવો ને તે જીવના કર્યા, એટલા માટે. અને સંસાર અવસ્થામાં જ તું માનીશ તો પણ એમ થશે કે જે પેલું પૂદગળ જે છે એ જીવ ઠરશે, અને પછી નિર્વાણ પામે પણ એ પૂદગળ જ જીવપણાને પામ્યું એમ એનો અર્થ થશે. આ વાતને ટીકામાં બહુ સરસ રીતે સમજાવી છે. આપણે ટીકા લઈએ. અહીંયા ટીકામાં સ્પષ્ટ કહે છે કે 62મી ગાથામાં વાત તો એ વાત તો કરી, પણ હવે વધારામાં વળી સંસાર અવસ્થામાં જીવને વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્ય સંબંધ છે એવો જ એનો અભિપ્રાય છે. પહેલા જે કહ્યું ને કે જીવને તાદાત્મ્ય સંબંધ નથી, અને એની પહેલા જે વાત કરવામાં આવી ને કે સંસારી અવસ્થામાં એ વર્ણાદિ ભાવો સાથે જીવને સંબંધ છે, અને સિદ્ધ અવસ્થામાં જીવને એ વર્ણાદિ ભાવો સાથે સંબંધ નથી, એટલે એના ઉપરથી અહીંયા એમ કાઢ્યું કે તો પછી સંસારી અવસ્થામાં જીવને એ વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્ય સંબંધ છે એમ રાખીએ. તો કે ના, એમ નહીં. જીવને વર્ણાદિ ભાવો સાથે સંસારી દશામાં એને સંબંધ છે એ વાત સાચી, પણ એ સંસારી દશામાં એ સંબંધ છે એ કંઈ તાદાત્મ્યરૂપે નથી. વાત અહીંયા એ કરવી છે, એટલા માટે આ સ્પષ્ટતા લેવામાં આવી. પેલી જે વાત કરવામાં આવી હતી ને કે સંસારી અવસ્થામાં એને વર્ણાદિ ભાવો સાથે સંબંધ છે અને સિદ્ધ અવસ્થામાં સંબંધ નથી, પણ એનો અર્થ એમ નથી થતો કે એ સંબંધ છે તો એ તાદાત્મ સંબંધ છે એમ નથી થતો. સંસારી અવસ્થામાં પણ જીવને વર્ણાદિ સાથેના જે સંબંધ જે છે એ સંબંધ છે, એટલે એ સંબંધ તો માત્ર પર્યાયમાં છે, એ સંબંધો ક્ષણિક છે, એને કોઈ એની સાથે તાદાત્મ સંબંધ ક્યારેય થતો નથી. સંસારી અવસ્થામાં પણ એને સંબંધ છે, પણ એ સંબંધ તો કેવો છે, ક્ષણિક છે, શાશ્વત સંબંધ નથી. એટલે અહીંયા આ જે વિકલ્પ કર્યો છે એ વિકલ્પ પણ ખોટો છે. એવો વિકલ્પ પણ કરાય નહીં કે ચાલો સંસારી છીએ એટલે અમારે તો હોય. હમણાં સ્વાધ્યાય ભરૂચમાં થયો તો એક બેન સાથે થઈ કે અમને પણ અમે તો સંસારી છીએ ને એટલે અમારે તો અમુક. મેં કહ્યું સંસારી શું અને સિદ્ધ શું? ભગવાન આત્માને તો ક્યારેક અમુક વસ્તુ હોય નહીં તો ન હોય, એમાં ક્યાં સવાલ જ છે? એનું તો શુદ્ધ સ્વરૂપ છે. એટલે આ વસ્તુનું તમે એમ માનો કે અમે સંસારી છીએ એટલે માટે છે, એવું હોય જ નહીં. ભગવાન આત્મા તો સદાય ત્રિકાળ શુદ્ધ જ છે, જ્ઞાયક નાયક જ છે, એની બીજી કોઈ વસ્તુ, કોઈ વસ્તુના અપવાદો છે જ નહીં. સંસારી અવસ્થામાં પણ એને કોઈ અપવાદ નથી. ઘણાને આ વાત હજી બેઠી નથી, સમજવા જેવી છે. તમે એમ માનતા હો કે અમે સંસારી છીએ એટલે અમારે આટલી બટલી આટલી આટલી વસ્તુની છૂટ, ના એમ નથી. સંસારી અવસ્થામાં એમ માનવામાં આવે કે અમારે હજી પરિગ્રહ છે એટલે છે, ના એમ નથી. પરિગ્રહ આત્માને તો છે જ નહીં. તમે પકડીને બેઠા છો સંસારી અવસ્થામાં છું એમ કરીને, તો એનું નુકસાન તમને છે. તમારી પર્યાયમાં તમે જે ભાવ કર્યા એ પ્રમાણે તમને બંધ થશે, એવી માન્યતા કરી તો મિથ્યાત્વનો બંધ પડશે. કોઈ અવસ્થાની અંદર જીવને, કોઈ અવસ્થાની અંદર જીવને પરિગ્રહ હોય નહીં, કોઈ પણ અવસ્થામાં ખરેખર હોય નહીં. એટલે મૂળ સ્વરૂપની વાત કરીએ તો મૂળ સ્વરૂપની અંદર કોઈ વસ્તુ રાગ નથી, દ્વેષ નથી, મિથ્યાત્વ નથી, કર્મ નથી, કંઈ નથી. એટલે મૂળ સ્વરૂપ તો શુદ્ધ છે, સદાય ત્રિકાળ શુદ્ધ છે. એ ન સ્વીકારીએ, એ ન સ્વીકારીએ તો ચાલે નહીં. એટલે મિથ્યાત્વ સહિત છે એ જીવોને માટે જુદી વાત અને બીજા જીવો માટે જુદી વાત એમ નથી. દરેક જીવ જે છે તે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે. એટલે એના એના મૂળ દ્રવ્યમાં ક્યાંય આવા કોઈ ભાવ છે જ નહીં, એ વાત તો કાયમ રહે જ છે. એટલે તમે એમ કહી દો કે સંસારી અવસ્થાની અંદર એ શુભ ભાવો સાથે, વર્ણાદિ ભાવો સાથે એને તાદાત્મ્યપણું રાખો, ના એમ ન હોય. કે પરિગ્રહ જે છે એટલા હોય એમાં વાંધો નહીં, આત્માને એટલા પરિગ્રહ હોય ના, એમ હોય શકે નહીં. સંસારી અવસ્થામાં પણ આત્માને પરિગ્રહ હોય શકે નહીં. આત્માને પરિગ્રહ છે એ તો દોષ જ છે, અને આત્માને જો પરિગ્રહ છે એમ માનવામાં આવે તો મોટો દોષ એ આવે કે એને પૂતગળપણું આવે, કે એને જડપણું આવી જાય. એ વાત અહીંયા આ ગાથામાં સમજાવી છે. ક્યારેય પણ તમે કોઈ પણ ભાવને એમ માનો કે ચાલો સંસારી અવસ્થા પૂરતું રાખો, એમાં વાંધો નહીં. આપણે ક્યાં આજી મુનિ થયા છીએ એટલે આપણે આટલું તો હોય ના, આપણે ના હોય. આપણે એટલે ભગવાન આત્માને હોય જ નહીં, એ પર્યાયમાં છે, એ હોય એવો વિચાર કરવો જ નહીં. એવો જો વિચાર કર્યો કે આત્માને હોય તો સમજવું કે મોટા મોટું મિથ્યાત્વ છે, ગૃહિત મિથ્યાત્વ છે, અને ગૃહિત મિથ્યાત્વને કારણે ઘણું રખડવાનું થશે. એમ માનવું જોઈએ કે એ નબળાઈને કારણે, મારા પુરુષાર્થની નબળાઈને કારણે, પ્રમાદને કારણે, અજ્ઞાનને કારણે આ બધું છે, પણ એ મારું નથી. ખરેખર તો મારે તો સમજવું જોઈએ કે એ જીવનું નથી. આ વાત અહીંયા કરવી છે. એટલા માટે એમ કહ્યું કે સંસારી અવસ્થામાં પણ ભગવાન આત્મા તો એવો ને એવો જ છે, અને કોઈ વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્ય પણ નથી. વળી સંસાર અવસ્થામાં જીવને વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્ય સંબંધ છે એવો જેનો અભિપ્રાય છે તેના મતમાં સંસાર અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે. જો એવો એનો મત છે તો એનો અર્થ એવો થયો કે સંસાર અવસ્થામાં જીવ છે એને રૂપીપણું છે. ભગવાન આત્માને રૂપીપણું હોય જ નહીં. રૂપીપણું પૂતગળનું જ છે. આ શરીર છે એ રૂપી છે, એ આત્મા નથી. તો પછી શરીર અને આત્મા બંને એક થઈ જશે. જીવ છે એને રૂપીપણું હોઈ શકે જ નહીં. જેના મતમાં એમ છે કે સંસારી અવસ્થામાં એ વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્યપણું છે, તો એનો મત એવો થયો કે એને સંસાર અવસ્થા વખતે જીવને રૂપીપણું છે. અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, એટલે કે એક પૂતગળ દ્રવ્યનું છે. બાકીના દ્રવ્યોથી એનું એ રૂપીપણાનું લક્ષણ જે છે એ દ્વારા એ પૂતગળ જુદું પડે છે. એટલે એ અસાધારણ લક્ષણ છે. શું કહે છે અહીંયા? કે અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું બાકીના દ્રવ્યોથી અસાધારણ એવું લક્ષણ છે. એટલે રૂપીપણું બીજા કોઈમાં છે નહીં, માત્ર એક પૂતગળ દ્રવ્યમાં જ છે. અને એ લક્ષણ એ અસાધારણ લક્ષણ છે. સાધારણ લક્ષણ નથી, અસાધારણ લક્ષણ છે. એ એવું અસાધારણ લક્ષણ છે કે એ લક્ષણ દ્વારા એ પૂતગળ દ્રવ્ય જુદું પડે છે. એટલે માટે એ રૂપીપણા લક્ષણથી લક્ષિત, એટલે લક્ષરૂપ થતું ઓળખાતું પેલું પૂતગળ છે, એને બદલે તમે એ લક્ષણને જીવનું માની લો તો શું થઈ જાય? તો કે જીવને રૂપીપણું આવે અને એમ થતાં એ પૂતગળ થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે માટે રૂપીપણા લક્ષણથી લક્ષિત લક્ષરૂપ થતું ઓળખાતું જે કાંઈ હોય તે જીવ છે એમ થઈ જશે. જો તમે એવી માન્યતા કરો કે વર્ણાદિક ભાવ જીવને હોય તો એમ થશે. અને રૂપીપણાથી લક્ષિત તો પૂતગળ દ્રવ્ય જ છે, એટલે એ રીતે પૂતગળ દ્રવ્ય જ પોતે જીવ છે એવો અર્થ નીકળશે. પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી એમ થઈ જશે. અને આમ થતાં મોક્ષ અવસ્થામાં પણ પૂતગળ દ્રવ્ય જ પોતે જીવ ઠરે છે. શું કહ્યું? કે તમે જ્યારે એમ માનો કે જીવને આવું રૂપીપણું હોય, અને રૂપીપણું લક્ષણ તો પૂતગળનું જ છે અને એ અસાધારણ લક્ષણ છે, તો પછી એમાં એવું થશે કે જીવ જે છે એને ઠેકાણે પેલું પૂતગળ જે છે એ જ જીવ ઠરશે. જીવ જે છે એની અંદર તો ખરેખર જોવા જઈએ તો એવું વર્ણાદિક લક્ષણ છે જ નહીં, રૂપીપણું છે નહીં. અને રૂપીપણું જે છે એ જીવનું માનવામાં આવે, એને જીવ કહેવામાં આવ્યો, તો પછી પૂતગળ જેટલું છે એ બધું જીવ બને. પૂતગળ બધું જીવ બની જાય. અને પૂતગળને જીવ માનવામાં આવે એટલે પછી જે મોક્ષ થાય એ પણ પૂર્ણ થાય, એ પૂતગળનો જ મોક્ષ પણ થાય. એટલે કહે છે કે રૂપીપણાથી લક્ષિત તો પૂતગળ દ્રવ્ય જ છે, અને એ રીતે પૂતગળ દ્રવ્ય જ પોતે જીવ છે. પૂતગળ દ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. અને આમ થતાં મોક્ષ અવસ્થામાં પણ પૂતગળ દ્રવ્ય જ પોતે જીવ ઠરે છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ ઠરતો નથી. કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધી અવસ્થામાં હાનિ અથવા ઘસારો નહીં પામતું હોવાથી અનાદિ અનંત હોય છે. એટલે તમે એ લક્ષણને જો જીવનું કરી દેશો તો કેટલી મુશ્કેલી થશે એ અહીંયા સમજાવી દીધી. એ રૂપીપણું જે છે, એ વર્ણાદિ ભાવો જે છે, એને તમે જીવ માની લીધો, એ જીવને તાદાત્મ્યપણું એમ કહી દીધું, એટલે પછી તો આખો બધો જુદી રીતે ઊંધો પ્રવાહ ચાલુ થઈ જશે. એમાં તો એમ થશે કે એ લક્ષણ સહિત જે પૂતગળ છે એ જીવ ઠરશે, અને એ બીજી સિવાય પેલા જે એ લક્ષણ વિનાના જીવ છે એ જીવ પણ નહીં રહ્યા એમ થયું. તો પછી એ લક્ષણ સહિત જે પૂતગળ છે એ જીવ ઠર્યો, અને એનું પછી એ પૂતગળનો જ પછી મોક્ષ થશે. કેમ કે એ જ જીવ ઠર્યા, પેલા જીવ ન ઠર્યા. જીવ કોણ ઠર્યા? કે જેને આ પૂતગળપણું રૂપીપણું જે છે એવા ભાવ છે એ જ જીવ ઠર્યા. અને એમ જીવ ઠરે તો પછી મોક્ષ પણ એનો જ થાય ને. એટલે પછી મોક્ષ પણ એનો જ થશે, કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધી અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહીં પામતું હોવાથી અનાદિ અનંત હોય છે. એટલે પછી એ જ જીવ ઠરશે, બીજા કોઈ જીવ ઠરશે જ નહીં, અને એનો જ મોક્ષ થશે. અને આમ થવાથી તેના મતમાં પણ, એટલે શું મત હતો એનો, કે સંસાર અવસ્થામાં એને જીવને આ વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્યપણું છે એવો મત હતો એની વાત કરે છે. એટલે તેના મતમાં પણ, અર્થાંત સંસાર અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય માનનારના મતમાં પણ પૂતગળથી ભિન્ન એવું કોઈ જીવ દ્રવ્ય નહીં રહેવાથી જીવ દ્રવ્યનો અભાવ થશે, જીવ દ્રવ્યનો જરૂરથી અભાવ થશે. એટલે જે 62મી ગાથામાં જે દોષ આવ્યો એવો જ દોષ અહીંયા પણ આવશે. એટલે તમે એમ માનશો નહીં કે આપણે સંસારી અવસ્થામાં જીવને વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્યપણું છે એવું માનશો નહીં. કહેવાનો આશય આટલો છે, જીવને તાદાત્મ્યપણું પોતાના અનંત ગુણો સાથે છે, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એને જ્ઞાન સાથે સુખ સાથે તાદાત્મ્યપણું છે, અને એનું તાદાત્મ્યપણું એ દરેક અવસ્થામાં રહે છે. જીવ ગમે તે અવસ્થામાં જાય, એ અળસિયું બને, દેડકું બને, એ દેવ બને કે નારકી થાય કે મનુષ્ય થાય, એ ગમે તે અવસ્થામાં હોય પણ જીવને એના પોતાના અનંત ગુણો છે, જ્ઞાન સુખ આનંદ એની સાથે એને તાદાત્મ્યપણું છે. એ મનુષ્ય થયો છે, સંઘની પચેન્દ્રિય થયો છે, એને આ દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કર્યો છે, આ બધું સમજ્યો છે, છતાં પણ એને એમ વિચાર કેમ નથી આવતો કે ભાઈ મને જેની સાથે તાદાત્મ્યપણું છે એવા જ્ઞાન આનંદ અને સુખ અને શાંતિ એનો અનુભવ કેમ નથી થતો? જો મારી બધી અવસ્થામાં છે તો મને એનો અનુભવ થવો જોઈએ, મને કેમ નથી થતો? એવો કેમ વિચાર નથી કરતો? જો એવો એ વિચાર કરે તો એ અનુભવ ન થવાનું કારણ શોધી અને પુરુષાર્થ એનો બરાબર યોગ્ય માર્ગે થાય. મને કેમ સુખ શાંતિ જ્ઞાન આનંદનો અનુભવ નથી થતો? મારી બધી અવસ્થામાં એ ગુણો સાથે મને તાદાત્મ્યપણું છે તો મને એનો અનુભવ થવો જોઈએ, મને કોણ એ અનુભવથી અટકાવે છે? શા માટે એવો અનુભવ નથી થતો? અને એનો વિચાર કરતા એને જવાબ મળશે કે મને મારો ઊંધો પુરુષાર્થ જે છે, મારો પ્રમાદ જે છે, એ જ મને એવો આનંદ દૂર રાખે છે, એવા સુખથી દૂર રાખે છે. મારે જે કરવાનું છે એ હું કરતો નથી, માટે મને એવા મારા ગુણોનો અનુભવ થતો નથી, મારા સ્વરૂપનો અનુભવ થતો નથી. મારા પુરુષાર્થની દિશા કદાચ ઊંધી છે, મેં કોઈક ઊંધી રીતે પુરુષાર્થ ઉપાડ્યો છે, કદાચ હું શુભને આત્મામાં જવાનો પુરુષાર્થ સમજું છું. આવું બધું એને સમજમાં આવશે અને એનો પુરુષાર્થ જે છે એની દિશા બરાબર સાચી થશે. એને સમજાશે કે આ હું કંઈક કરી રહ્યો છું ધર્મના નામે, સ્વરૂપની પ્રાપ્તિ માટે જે કંઈ કરી રહ્યો છું એ બધું કંઈક ખૂટતું છે, અધૂરું છે, અથવા તો એમાં કોઈ ઊંધો પુરુષાર્થ થઈ રહ્યો છે, એમાં કોઈ ગુંધી માન્યતા છે, મારે ફરીથી સમજવાની જરૂર છે. અને એમ કરતા એને આ મહાપુરુષો તરફ લક્ષ જશે કે મહાપુરુષોએ કેવી રીતે આ બધું પ્રાપ્ત કર્યું, એમને કેવી રીતે અનુભવ થયો, એમણે અનુભવ કર્યો ને પછી વાત લખી છે ને, તો એમને કેવી રીતે આ બધો અનુભવ થયો જ્ઞાન આનંદ સુખ શાંતિનો, એમણે શું કર્યું? અને એમ કરી અને મહાપુરુષોએ જે રીતે કર્યું છે એવી રીતે કરવા માટે એને પ્રેરણા મળશે. મહાપુરુષો કોણ? આ બધા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એ બધા આપણે માટે રોલ મોડેલ છે. એમણે જે કર્યું છે એ જ પ્રમાણે આપણે કરવાનું છે. જે સંતોએ કર્યું છે, ગણધર ભગવાને જે કર્યું છે એ પ્રમાણે આપણે કરવાનું છે. સંતો, સાચા સંતો, ભાવલિંગી મુનિઓએ જે કર્યું છે એ પ્રમાણે આપણે કરવાનું છે. એટલે આ બધી માન્યતાઓને છોડાવવા માટે, ઊંધી માન્યતાઓને છોડાવવા માટે આ બધી ગાથાઓ લખવામાં આવી છે. અને આપણને સીધે સીધું એમ કહેવાને બદલે, સીધે સીધું મહાપુરુષોએ એમ કહેવું જોઈતું હતું કે ભાઈ તું બધી વાત મૂકીને હું કરું એમ કર, તો આપણે જલ્દી પકડત નહીં. એટલે આપણને આ બધું સમજાવ્યું અને એ સમજ્યા પછી આપણને જ નિર્ણય કરવા દીધો કે મારે શું કરવું જોઈએ. જો કુંદકુંદાચાર્ય ભગવાન સીધું એમ કહી દે કે ભાઈ જો હું કરું એમ તું કર, તો આપણે ન કરત. પણ એને બદલે આ બધું કેવી રીતે ખોટું પડે છે, કઈ રીતે સાચો અનુભવ થાય, આ બધી વાત સમજાવી, એટલે પછી આપણને થયું કહો આપણે કુંદકુંદાચાર્ય ભગવાને જેમ કર્યું છે એમ જ કરવું જોઈએ, અમૃતચંદ્રાચાર્ય ભગવાને જેમ કર્યું એમ જ કરવું જોઈએ, તો જ એ આત્માનો અનુભવ કરી શકાશે, તો જ સ્વરૂપની પ્રાપ્તિ થશે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના સ્વાધ્યાયમાં ભાવાર્થ લઈશું. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુખ.